જેમ ર અને મ બે અક્ષર મળે એટલે રામ. ભક્તિભાવથી જોઈએ ભગવાન રામનું સ્વરૂપ આવે, અને અધ્યાત્મ દ્રષ્ટિથી જોઈએ તો એ સ્વરૂપ આત્માનું આવશે. મતલબ આત્માનું સંધાન, મ એટલે મમ હું, અને ર આત્મારામ હું પોતે, અને હું એ રામ રૂપ હૃદયના જે અગ્નિ તત્વની અંદર બીજની અંદર મારો સમાવેશ થઈ જાય, અને એનું અખંડ સ્મરણ સતત એની અંદરની વૃત્તિ બની જાય, પછી ભ્રમણા કોઈ ન રહે, ભટકવાનું કઈ ન રહે, મનની અંદર અશાંતિ વ્યગ્રતા કે ઉગ્રતા કોઈ નો સ્પર્શ ન થાય. જ્યાં મન જ રમી ગયું એની અંદર, બાળક હોય માદું હોય પણ એને રમવાની કોઈ ચીજ વસ્તુ આપી દો તો એની માનવીએ ભૂલી જશે અને એની સાથે રમ્યા કરશે. એમ જો બાળક પણ પોતાની શરીર અવસ્થા ભૂલી જઈને એ રમકડામાંથી પોતાનો આનંદ મેળવી શકતો હોય તો આપણે તો એક સાધક તરીકે છીએ, અને સાધક તરીકે જે આપણને રામ એની અંદર સતત એની અંદર મળતા રહેવાનું, એમાં ભળતા રહેવાનું, તો આપોઆપ શરીર ભાવ એની મેટે ભૂલાઈ જશે. શરીરનો કોઈ પણ ધર્મ સ્પર્શ નહીં કરે. શરીરના અનેક ધર્મ, પણ શરીરનો કોઈ પણ ભાવ એને સ્પર્શવા નહીં દે. રામ, બસ તમે તમારા પોતાની અંદર રમ્યા કરો, અને એમાં તરવેણીમાં જે એંગલા પિંગલા અને સુષમણા સૂર્ય ચંદ્ર અને સમ્રાજ્ય ત્રણ છે, નાળી ગંગા યમુના અને સરસ્વતી જુદા જુદા નામથી ઉપાસકો એને જુદી રીતે, ભક્ત કવિઓ પણ એને જુદી રીતે લીધા. તો એ ત્રિવેણીની અંદર ઉતરવાનું છે, એમાં અંદર ઉતરવાનું છે ભમર ગુફામાં, એ તરવેણીમાં, અને એ પોતાના સ્વરૂપના તત્વને અંદર શોધવાનું છે. જેમ ત્રિવેણીમાં સ્નાન કરી બહાર નીકળે અંદર લગાવે એટલે એમાં મનને એક પવિત્રતાનો ભાવ તે સમય તો લાગશે. પવિત્ર જળમાં ગંગાજીમાં મેં સ્નાન કર્યું ત્રિવેણીમાં, એમ વ્યક્તિ પણ જ્યારે મનથી વૃત્તિઓથી પોતાના ત્રિવેણી સ્વરૂપ શ્વાસોશ્વાસની અંદર ડૂબી જાય, અંદર ઉતરી જાય, એટલે બહારના બધા જ વ્યવહારને બહારની બધી વૃત્તિઓને ત્યાં આગળ એનાથી અલગ થઈ જાય, જુદો પડી જાય, માત્ર પોતે અંદર જ બેઠેલો છે એટલો જ એને અનુભવ થયા કરે. તો એ તરવેણ એ ત્રિકુટીની અંદર સ્થિર સ્થિર થવાની વાત કરી. જેટલા સ્થિર થઈશું એટલા જ આપણે આત્માની નજીકમાં નજીક રહેવાશે, અને જેટલી માનસિક અસ્થિરતા હશે, વૈચારિક વિક્ષિપ્તતા હશે, એટલો જ માણસ પોતે પોતાના સ્વરૂપથી પોતાના આત્માથી એટલો દૂર હશે, પોતે પોતાનાથી દૂર. અને જે પોતે સ્વયં છે છતાંય પોતાને નથી ઓળખી શકતો, એના જેવી હીન અવસ્થા કઈ કે પોતે જ છે ને પોતે પોતાને ઓળખી જ શકતો નથી, હું કોણ છું, વિસ્મૃતિ સ્વસ્વરૂપની, પોતે છે છતાંય પોતાને નથી સમજી શકતો, નથી ઓળખી શકતો. પણ સદગુરુ સાધન વડે એને ઓળખાવે, પ્રાપ્તની પ્રાપ્તિ કરાવી. જો તારી જાતમાં તું જે છું તે તું જ છું, બીજો નહીં. અને જયારે આત્માને આત્માથી કોની સાથે સરખાવવું, ભરત ભરત સમ હોય. તુલસીદાસજી પણ જેને અનન્ય અલંકાર કહેવામાં આવે એના જેવું બીજું કોઈ હોય જ નહીં. અનન્ય એના બરાબર કે એની સરખામણી કરાવી શકાય એવી કોઈ પણ વસ્તુ ના હોય, કોઈ પણ ના હોય ઉપમા કે અલંકાર, ત્યારે એને અનન્ય કહેવાનું. તો જો તુલસીદાસજી ભરતની ભક્તિને માટે કે એની બરાબર એની તોલે કોઈને આવી શકે એમ આત્માને ઓળખાવો હોય તો કે આત્મા એ આત્મા જ છે, બ્રહ્મ એ બ્રહ્મ છે, બીજું તો જ અદ્વૈત આવે. જો એના સમાન બીજો કોઈ સમોવડીઓ હોય એની તુલના કરવામાં આવે તો દ્વૈત થઈ જાય ત્યાં. પણ આપણે તો પહોંચવું છે અદ્વૈત સુધી, અને અદ્વૈત સુધી ત્યારે જ પહોંચી શકાય કે એક થી બીજું હોય. તો એ પોતાના સ્વરૂપને ત્રિવેણીમાં શ્વાસ પ્રશ્વાસની અંદર એની જે કોઈ અવસ્થા બતાવી છે અને એની એની જે જગ્યા સ્થળ બતાવ્યું છે, એક વસ્તુ યાદ રાખવાની કે આપણે સાધન ઉપાસનાની અંદર સ્થૂળ શરીરના આધાર વડે સૂક્ષ્મ તરફ જઈ રહ્યા છીએ. સ્થૂળનો આધાર લઈને સૂક્ષ્મ તરફ, શરીર વડે આત્મા સુધી પહોંચી, પછી આત્માને મૂકી દઈએ પછી એની જરૂર નથી. એટલે જેમ કોઈ પણ કાર્ય સિદ્ધિ માટે સાધન જોઈએ તો આત્માનુભૂતિ કરવા માટે શરીર એ સાધન છે. અને એટલા માટે કહ્યું ત્રિકુટી માહે તરવેણી માહે, જે બ્રહ્મર ગુફા છે એ શ્વાસોશ્વાસની જે ત્રિકુટ તરવેણી છે એનો આધાર લઈને અંદર પ્રવેશ કરવાનો. પણ જ્યાં અંદર અંદર પ્રવેશ થયા પછી અને જેમ લક્ષ મળી ગયું ને ત્યાં પહોંચી ગયા પછી આપણે વાહનને છોડીને ઉતરી જઈએ છીએ. પછી વાહનને આપણે બેસી રહેતા ને આપણે જ્યાં પહોંચ્યું છે ત્યાં ત્યાંથી આગળ નીકળી ગયો. એટલે સાધનનો ત્યાં આગળ ત્યાગ કરી દેવો અને સાધ્ય જે છે એની અંદર જઈને બેસ ઉતરી જવું પડે. તો ઉપાય બતાવ્યો, તે ઉપાય તરીએ આખો ભવસાગર છે, ત્રિવેણી પણ છે. ત્રિવેણીમાં તો 56 કરોડ અસંખ્યા ઉપર ભૂંગળો ત્યાં વાગી, શ્વાસોશ્વાસની ભૂંગળ. રોજના જે 21,600 શ્વાસ છે એનો જો સરવાળો કરવામાં આવે તો 80-100 વર્ષની ઉંમરની અંદર 56 કરોડ જેટલા શ્વાસોશ્વાસ થાય છે એક દિવસ. 56 કરોડ અસંખ્યા ઉપર ભૂંગળો વાગે, કે આ ભૂંગળો વાગે છે શરીરમાં બહાર નહીં. તો એની સાથે જ્યારે આપણે આપણી જાતનું જાત મન પરોવાય અને એ પરોવાયા પછી એને તરવેણી કહી તો એ ત્રિવેણીને પાર ઉતરવાનું છે, અંદર પાર ભેદીને અંદર ઉતરવાનું. એ અનુસંધાન વડે ઉપાય કરીને એ તરવાનો છે. સાગર પણ તરવાનો છે, ત્રિવેણી પણ તરવાની, અને ભમર ગુફાની અંદર પ્રવેશી અને પોતાના સ્વરૂપ સુધી પહોંચવાનું, આત્માને જાણવાનું છે બસ. અને આપણા ઉપનિષદોએ પણ કહ્યું, બસ આ જ રીતે જે મારા શ્રીએ બતાવ્યું છે એ જ રીતે આત્મા તો ચિંતન કરવા જેવો છે, જાણવા જેવો છે. ઉપનિષદના ઋષિ શ્રોતવ્યમ મંતવ્યમ નિંદાસિતવ્યમ કોઈ પણ રીતે આત્માને વિસરવા જેવો નથી, ભૂલવા જેવો નથી. એને કોઈ ને કોઈ હિસાબે એની સાથે વળગેલા જ રહો સતત, કે હું આત્મા છું, અન્ય શરીર નહીં. અને એ રીતે સતત જાગૃતિ, જ્ઞાન નો દીવો પ્રગટેલો રે, અજવાળું સતત સમજણ નું રે, અને સમજણના અજવાળા વડે તે ઉપાય તરીએ. તરવો તો છે સમજણ માહે, સંસાર સાગર તરવો છે પણ સમજણથી તરવું. અહીંયા આગળ મારા શ્રી પોતાના શ્રીમુખે કહ્યું કે ભ્રમર ગુફાનો ભેદ જાણીને તે ઉપાય તરીએ. ઉપાય માત્ર શું? જો આપણી પાસે ઈશ્વરે માનવ શરીરનું સાધન આપ્યું છે, આપણી પાસે છે, ઈશ્વરે માનવ શરીર આપ્યું, સદગુરુ મળ્યા છે, સદગુરુએ શબ્દ અને માર્ગ બંને આપ્યા છે, એને તરવા માટેના જેમ ભજન ભજન સાહિત્ય ભજન ની અંદર છે ને, તુમડા કહ્યા છે, તો એ તુમડા ગંગા સતીએ તે તુમડા લઈને તરવાનો છે આ ભવસાગર. એ શ્વાસોશ્વાસના અને જે આપણા આત્મચિંતનના જે તુમડા છે એનાથી અંદર ઝંપલાવીને તરવાનું. બાકી તો કોઈ તરાપા કે તુમડા બીજા કામ નથી લાગતા. તે ઉપાય તરવાનો કયો? એ શ્વાસોશ્વાસના તુમડાની અંદર એનો આધાર લઈ અંદર પડવાનો, અને ત્યાં એ ત્રિવેણીને પાર કરી શકશો, ભ્રમર ગુફાની અંદર ઉતરી શકશો અને એનાથી ભવસાગર પાર કરી. સાધક તરીકે પોતાના જીવનનો ઉપયોગ અને જે કઈ જેટલા શ્વાસ મળ્યા છે, જેટલું આયુષ્ય જીવન મળ્યું છે, એ જીવનનો ઉપયોગ કેમ કરવો અને વેડફી નાખવું એ તો પશુને આવડે છે. પણ ઈશ્વરે જયારે આપણને માનસ મનુષ્યનું શરીર આપ્યું છે, સદગુરુ મળ્યા છે, સદગુરુએ માર્ગ બતાવ્યો છે, એની સાથે સાથે શબ્દ પણ આપ્યો, સ્વરૂપ ઓળખવા માટે એધાણીઓ પણ આપી દીધી છે, અનુભૂતિના માર્ગે આપણને મોકલે છે, ચાલો આ રસ્તે આગળ ચાલો. હવે તે ઉપાય કરવાનો ઉપાય ભલે આપણે સ્વતંત્ર રીતે ન કરી શકીએ, તો કોઈ સદગુરુના આશ્રિત થઈને એનો આધાર લઈને લક્ષ્ય સુધી પહોંચવું. બાકી મૃત્યુ તો છે, પણ મૃત્યુ મૃત્યુમાં ભેદ હોય, શરીર છૂટવાની પ્રક્રિયા એક સરખી જ હોય છે, ચાહે પશુ પક્ષી હોય કે માણસ હોય. અને શરીર એ શરીર છે, પછી એ પાંચ ભૌતિકતાની પરિસ્થિતિ એની અંદર થી ઉભી થવાની, દુર્ગંધ કે સડવાનું જે કઈ એનું નામ, પણ એમાંનું જે સૂક્ષ્મ ચૈતન્ય તત્વ છે એની સાથેનું અનુસંધાન એવું કરેલું હોય, આસક્તિ ને અધ્યાસ આપોઆપ ટળી જાય અને શરીર ત્યાગના સમયે પોતે સ્વસ્થ ચિત્તે પોતાની વૃત્તિઓને સતત પોતાના લક્ષમાં જ રાખીને એ આગળ વધી જાય. ભાગવતમાં તો ધ્રુવ માટે એ અવસ્થા લખી કે સદેહ આત્માની સાથે સ્થૂળ સ્વરૂપને લઈને એને સદગતિને પ્રાપ્ત. અરે જો પૌરાણિક દ્રષ્ટિએ જોઈએ તો નચિકેતા યમદ્વાર સુધી પોતાના સ્થૂળ શરીર સાથે પરીક્ષિત ભગવત કથા સાંભળતા એટલે લીન વિલીનતા આવી ગઈ કે દેહભાન ભૂલાયો. સુખદેવજી કથા કરીને ઉઠીને ચાલ્યા, પરીક્ષિત હું જાઉં છું, તક્ષક આવીને કરડશે. એને માર્ગદર્શન મળેલું હતું કે તે પહેલા જ પોતાની વૃત્તિઓને કૃષ્ણ પ્રેમની અંદર વિલીન કરી લીધેલી, પોતાની સૂક્ષ્મ એ શરીરમાંથી પોતે તો આત્મા તરીકે ઉઠી ગયો, એકલા સ્થૂળ શરીરને આવીને તક્ષક કરડ્યો. તરવેણી માહી ત્રિકુટી તે ઉપાય તરીએ, તરવો કેવી રીતે?